સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 18/12/2014.
વચનામૃત કાર્યાણી 11 પ્રેમના લક્ષણનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના કાર્તિક સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉગમને દ્વાર ઓરડાની ઓસરીએ રાત્રિને સમય વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર ધોળી પાગ બાંધી હતી અને પીળા ને રાતા જે ગુલદાવદીના પુષ્પ તેના હાર પહેર્યા હતા અને પાગમાં પીળા પુષ્પના તોરા લટકતા હતા અને પોતાની આગળ બે કોરે બે વાળંદ મશાલ લઈને ઉભા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે પ્રીતિ હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં એ પ્રીતિનું લક્ષણ છે. જો ગોપીઓને શ્રીકૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ હતી તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીઓ સર્વે મળીને એમ વિચાર કર્યો છે, આપણે કુટુંબની તથા લોકની લાજનો ત્યાગ કરીને ભગવાનને જોરાઈએ રાખશું. પછી ચાલવા સમય શ્રીકૃષ્ણ ભગવાનના નેત્ર સામું જોયું ત્યારે ભગવાનની રહ્યાની મરજી દેખી નહીં ત્યારે સર્વે ડરીને છેટે રહ્યું અને અંતરમાં એમ બીન્યું છે, જો આપણે ભગવાનના ગમતામાં નહીં રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેત ઉતરી જશે એમ વિચારીને કાંઈ કહી શક્યું નહીં. પછી ભગવાન મથુરા પધાર્યા ત્યારે પણ ત્રણ ગાંવ ઉપર ભગવાન હતા તો પણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહીં અને ગોપીઓએ એમ જાણ્યું છે, ભગવાનની મરજી વિના જો આપણે મથુરા જઈશું તો ભગવાનને આપણા ઉપર હેત છે તે ટળી જશે. માટે હેતનું એ જ રૂપ છે જે જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે અને જો પોતાના પ્રિયતમને પાસે રહે રાજી જાણે તો પાસે રહે અને જો પોતાના પ્રિયતમને છેટે રહે રાજી જાણે તો છેટે રહે. પણ કોઈ રીતે પોતાના પ્રિયતમની આજ્ઞાને લોપે નહીં એ પ્રેમનું લક્ષણ છે. જો ગોપીઓને ભગવાનને વિશે સાચો પ્રેમ હતો તો આજ્ઞા વિના ભગવાનને દર્શને ગઈ નહીં અને જ્યારે ભગવાને કુરુક્ષેત્રમાં તેડી ત્યારે ભગવાનનું દર્શન કર્યું પણ કોઈ રીતે ભગવાનના વચનનો ભંગ કર્યો નહીં. માટે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં, જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એક અમે પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું છે, હે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિના સંબંધ વિનાના જે અન્ય સંબંધી પંચ વિષય તેને તુચ્છ કરી નાખે છે અને પંચે પ્રકારે એક ભગવાનનો સંબંધ રાખે છે એવો જે ભક્ત તેને ભગવાન એમ આજ્ઞા કરે છે, તમે અમ થકી છેટે રહો, ત્યારે તે જો ભગવાનના દર્શનનો લોભ રાખે તો એને આજ્ઞાનો ભંગ થાય અને જો આજ્ઞા ન પાળે તો ભગવાનને એ ભક્ત ઉપર હેત ન રહે. માટે એ ભક્તે જેમ માઇક શબ્દાધિક પંચ વિષયનો ત્યાગ કર્યો છે તેમજ ભગવાન સંબંધી જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય છે તેનો પણ ત્યાગ કરે કે ન કરે એ પ્રશ્ન છે. પછી સર્વે મુનિ મળીને જેને જેવી બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજને કહ્યું છે, હે મહારાજ એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ છે અને ભગવાનને અખંડ સંબંધે રહિત જે માયિક પંચ વિષય તેને તુચ્છ કરી નાખ્યા છે અને શબ્દાધિક પંચ વિષય કરીને ભગવાન સંગાથે દ્રઢપણે જોડાણો છે તે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે ને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી તેમજ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી અને એ ભક્તના હૃદયમાંથી આંખનું મટકું ભરીએ એટલી વાર છેટે રહેતા નથી. માટે એ ભક્તને પાંચે પ્રકારે ભગવાન સંગાથે અખંડ સંબંધ રહે છે કેમ જે જે શબ્દાધિક પંચવિષય વિના જીવ માત્રને રહેવાતું નથી તે શબ્દાધિક પંચવિષયને એણે તુચ્છ કર્યા છે ને પંચે પ્રકારે કરીને ભગવાનને વિશે જોડાણો છે તે માટે એ ભક્તને ભગવાન સાથે અખંડ સંબંધ રહે છે. ઇતિ વચનામૃતમ એવી રીતે કાર્યાણીનું 11મું જીતિ થયું.
વચનામૃત કાર્યાણી 12 કારણ શરીર ટાળિયાનું આંબલીના કચુકાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના કાર્તિક સુધી પુનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી છીંટની ડગલી પહેરી હતી ને ધોળો ફેંટો બોકાના સહિત બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો. પછી મુનિએ માહોમાહી ઘણી વાર સુધી પ્રશ્ન ઉત્તર કર્યા. તેમાં સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીરનો વિચાર નિસર્યો તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરનો વિચાર નિસર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કારણ શરીર છે એ જીવની માયા છે, તે જ કારણ શરીર તે સ્થૂળ સૂક્ષ્મ રૂપે થાય છે. માટે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ જીવની માયા છે, તેમજ વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ઈશ્વરની માયા છે. તે જીવની કારણ શરીરરૂપ જે માયા તે વજ્રસાર જેવી છે, તે કોઈ રીતે જીવથી જુદી પડતી નથી. માટે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને તે સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખામાં આવે ને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે ને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે, તેણે કરીને એ કારણ શરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે. જે મામલીનું બીજ હોય ને તે બીજની છાલ બીજ સાથે અતિ દ્રઢ ચોંટી હોય, પછી તેને જ્યારે અગ્નિમાં શેકે ત્યારે તે છાલ દાજીને ખોખા જેવી થઈ જાય ને પછી હાથમાં લઈને ચોળે તો જુદી થઈ જાય. તેમ ભગવાનનું ધ્યાન ને ભગવાનનું વચન તેણે કરીને કારણ શરીર શેકાઈને આંબલીના ફોતરાની પેઠે જુદું થઈ જાય છે અને તે વિના બીજા કોટી ઉપાય કરે તોય પણ કારણ શરીર રૂપ જે અજ્ઞાન તેનો નાશ થતો નથી, એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે જાગ્રત અવસ્થામાં સત્વગુણ વર્તે છે અને સર્વે પદાર્થનું યથાર્થ જ્ઞાન વર્તે છે, તો પણ જાગ્રત અવસ્થામાં જે શ્રવણ કર્યું હોય તેને સૂક્ષ્મદેહમાં જ્યારે મનન કરે ત્યારે તે સાંભળ્યું હોય તે પાકું થાય છે અને સૂક્ષ્મદેહમાં તો રજોગુણ વર્તે છે, તે રજોગુણમાં તો અયથાર્થ જ્ઞાન રહ્યું છે, તો પણ જે જાગ્રતમાં સાંભળ્યું હોય તેનું સૂક્ષ્મદેહમાં મનન કરે ત્યારે યથાર્થ જ્ઞાન થાય છે, એનું શું કારણ છે? પછી મુનિ સર્વે મળીને જેની જેવી બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા, જે હે મહારાજ, આ પ્રશ્નનો ઉત્તર તો તમે કરો તો થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર તો એ છે, જે હૃદયને વિશે ક્ષેત્રજ્ઞ જે જીવ તેનો નિવાસ છે તે ક્ષેત્રજ્ઞ 14 ઇન્દ્રિયોનો પ્રેરક છે, તેમાં અંતઃકરણ જે છે તે ક્ષેત્રજ્ઞને સમીપે વર્તે છે, માટે અંતઃકરણમાં મનન કરે ત્યારે દ્રઢ થાય છે. કાજે ક્ષેત્રજ્ઞ છે તે સર્વે ઇન્દ્રિયો અંતઃકરણ થકી સમર્થ છે, માટે ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરે એ વાત અતિ દ્રઢ થાય છે, એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. ત્યારે સર્વે મુનિએ કહ્યું, જે હે મહારાજ, યથાર્થ ઉત્તર કર્યો, એવો ઉત્તર બીજા કોઈથી થાય નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વે વિકાર ટળી જાય છે. જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચા ચણા ચાવે એવું દાંતમાં બળ હોય ને તે જો કાચી કેરી સારી પેટે ખાય તો તેથી ભાત પણ ચવાય નહીં, તેમ ગમે તેવો કામાદિકને વિશે આસક્ત હોય પણ આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધાએ સહિત સાંભળે તો તે પુરુષ વિષયના સુખ ભોગવવાને સમર્થ રહે નહીં અને તપ્ત ક્રચ્છ ચાંદ્રાયણાદિક વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ જેવું આવી ભગવત વાર્તા સાંભળનારાનું મન નિર્વિષયી થાય છે તેવું તેનું થતું નથી, અને આવી વાત સાંભળીને જેવું તમારું સર્વેનું મન નિર્વિકલ્પ થતું હશે તેવું ધ્યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્યારે નહીં થતું હોય માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થવાનું ને નિર્વિષયી થવાનું કોઈ મોટું સાધન નથી. ઇતિ વચનામૃતમ એવી રીતે કાર્યાણીનું 12મું જે તે થયું. શ્રી કાર્યાણી પ્રકરણ સમાપ્ત.
સ્વામીની વાતો પ્રકરણ 5 મહિમા અને કૃતાર્થપણું.
વાત 181. સ્વામિનારાયણ રે સ્વામી એ વાત કરી જે આ સાધુના સંગથી સર્વ મોટા થયા છે ને અક્ષર મુક્તો પણ ઉપાસનાથી થયા છે. નિરંતર બેસીને ભજન કરે એવો કોઈ હોય તો તેનો વ્યવહાર ચલાવવો અમારી કોટમાં છે. વાત 182. સ્વામિનારાયણ રે સ્વામી એ વાત કરી જે ભગવાન તથા સાધુના શબ્દથી દેહ બંધાય છે, તે દેહ કરીને ભગવાન ભજાય છે ને પોતાની સમજણ મૂકીને ભગવાન તથા સાધુની સમજણ પ્રમાણે ચાલવું. વાત 183. સ્વરૂપ નિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા, આત્મનિષ્ઠા અને ધર્મ નિષ્ઠા, એ ચાર નિષ્ઠામાં સ્વરૂપ નિષ્ઠા એક હોય તો બાકી ત્રણે એના પેટામાં આવી જાય છે. વાત 184. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે અક્ષરધામનું એક મચ્છરિયું મૂત્યું છે તેથી સર્વ લોક સુખી છે. એટલે અક્ષરનું મચ્છરિયું જે મૂળ પુરુષ તેની જણમાં સર્વ લોક સુખી છે. વાત 185. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મુક્ત, મુમુક્ષુ, વિષયી અને પામર, એ ચાર પ્રકારના ભક્ત છે. તેમાં પામર હોય તે કોઈ પદાર્થને અર્થે અને પરચા અર્થે ભગવાનને ભજે છે ને વિષયી હોય તે આ લોકના વિષય સુખનો ત્યાગ કરે અને સ્વર્ગાદિના ઉત્તમ સુખને ઈચ્છે છે ને મુમુક્ષુ હોય તે પોતાના જીવના કલ્યાણને અર્થે ભગવાનને ભજે છે ને મુક્ત હોય તે માયાના ભાવથી મુકાઈને એક ભગવાનની મૂર્તિને જ ઈચ્છે છે. આ ચારેમાં પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એમ અવાંતરે ભેદ છે. વાત 186. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે અજામેળને સંતનો સમાગમ થયો ને નિયમ રાખવાનું કહ્યું ત્યારે કહે જે મારાથી પડે નહીં તો પણ સંતે અનુગ્રહ કરીને છોકરાનું નામ નારાયણ ધરાવીને પણ કલ્યાણ કર્યું, માટે ભગવાન મળ્યા છે તેથી કાંઈ કરવું રહ્યું નથી. વાત 187. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે બ્રહ્માંડમાં 10 કોરટો છે, તેમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ, અનિરુદ્ધ, પ્રદ્યુમન ને શંકરસણ એ 6 સગુણ અને નરનારાયણ, વાસુદેવ નારાયણ, લક્ષ્મી નારાયણ અને કૃષ્ણ નારાયણ એ 4 નિર્ગુણ, તેમાં બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ 3, અનિરુદ્ધ, પ્રદ્યુમન ને શંકરસણ એ 3ની ઉપાસના કરે છે ને અનિરુદ્ધ, પ્રદ્યુમન ને શંકરસણ એ 3, 4 નિર્ગુણ મૂર્તિઓની ઉપાસના કરે છે ને ચારે મૂળ પુરુષની ઉપાસના કરે છે ને મૂળ પુરુષ મૂળ અક્ષરની ઉપાસના કરે છે ને મૂળ અક્ષર પુરુષોત્તમની ઉપાસના કરે છે ને ધામરૂપ મૂળ અક્ષર એક જ છે ને બીજા અક્ષર મુક્ત અનંત કોટી છે. તે 3 પ્રકારે કરીને પુરુષોત્તમમાં જોડાય છે. તેની વ્યક્તિ જે ઉત્તમ મુક્ત છે તે તો પુરુષોત્તમને દેખે છે ને મધ્યમ છે તે પોતાને અને પુરુષોત્તમને બેયને દેખે છે ને કનિષ્ઠ છે તે તો પોતાને તથા પુરુષોત્તમને તથા અક્ષર મુક્તને પણ દેખે છે. વાત 188. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરીજે, આ વાતું અનંત સંશયને છેદી નાખે એવી ભગવાન પુરુષોત્તમની છે. વાત 189. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરીજે, જીવ ત્રણ શરીરમાં વ્યાપે જીવનું અન્વય પણ છે ને સત્તા માત્ર રહે છે તે વ્યતિરેક પણ છે અને ઈશ્વર વૈરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃતમાં વ્યાપે એ ઈશ્વરનું અન્વય પણ છે ને તેથી પરવર્તે એ વ્યતિરેક પણ છે ને બ્રહ્મ જે મૂળ પુરુષ ને પ્રકૃતિ પાસે સાથે જોડાય તે અન્વય પણ છે ને પોતાને સ્વરૂપે વર્તે તે વ્યતિરેક પણ છે ને પુરુષોત્તમનું જીવ ઈશ્વર ને બ્રહ્મનું નિયંતા પણ છે તે અન્વય પણ છે ને સ્વરાટ થતા સ્વયં સ્વરૂપે અક્ષરધામમાં બિરાજી રહ્યા છે તે વ્યતિરેક પણ છે. વાત 190. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરીજે, આ બધી વાતો સાંભળીને આટલું જ સમજવાનું છે જે હું તો આત્મા છું, અક્ષર છું, બ્રહ્મરૂપ છું, સુખાનંદ છું ને દેહ ઇન્દ્રિય અંતકરણ કુટુંબ એ સર્વ મારા નહીં ને હું એનો નહીં, હું તો ભગવાનનો છું ને ભગવાન મારા છે. આટલું જ અનેક પ્રકારની વાતો સાંભળીને સમજવાનું છે ને ભગવાન પૃથ્વી ઉપર પધારે છે ત્યારે રાજસી તામસી અધમ એ સર્વનો ઉદ્ધાર કરી લે છે. માટે આવો જોગ ને સંગ ફરી મળવાનો નથી. વાત 191. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે પ્રિયવ્રતને કેટલા છોકરા થયા ને 11 અર્બુદ રાજ કર્યું પણ આત્મારામ મહાભાગવત સંત કહેવાય ને તે ગ્રહસ્થાશ્રમમાં રહી કથામાંથી વિરામ ન પામ્યા તથા સાધુમાંથી હેઠ ટળ્યું નહીં તેથી મોટા કહેવાય ને પ્રહલાદજીને તથા પ્રિયવ્રતને મહારાજ બહુ વખાણતા. વાત 192. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરીજે, ધર્મ આદિ કરતા ધ્યાન અધિક છે ને તેથી જ્ઞાન અધિક છે ને તેથી મોટાની અનુવૃત્તિમાં રહીને તેમને રાજી કરે તે અધિક છે. તે એકના પેટામાં ત્રણે આવી જાય ને ભગવાનનો મહિમા જણાય એટલે એની મેળે જ સેજે હેત થાય ને હેત થાય ત્યારે અનુવૃત્તિ પડે. માટે આમ ચિંતામણી હાથમાં આવી છે તેને મૂકવી જ નહીં ને આ દેહ તો ભગવાન પરાયણ કરી દેવું. વાત 193. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે પ્રથમના 71ના વચનામૃતમાં એમ આવ્યું જે ભગવાન અક્ષરધામ સહિત આવ્યા છે તે ઉપર વાત કરી જે આ બોલે છે તે મૂર્તિ ઉપર તાન રાખવું, બીજાને કાર્ય સમજવું ને આ મૂર્તિને કારણ સમજવું. પછી હરિશંકરભાઈએ પૂછ્યું જે ભગવાનની મૂર્તિ બેળવું અક્ષરધામ સી રીતે ભાસે છે. સ્વામીએ ઉત્તર કર્યો જે તેજ રૂપે ધામરૂપ અક્ષર ભાસે છે ને આ સાધુ રૂપે અક્ષરધામ મૂર્તિમાન દેખાય છે એમ સમજવું ને બીજાને રૂચે એમ હોય તો વાત જોઈને કરવી ને ઓળખીને ભક્તિ કરવી. તેને ભગવાન ભક્તિ માને છે ને ઓળખ્યા વિના તો આવી ફસ્યા. તેથી ક્રિયા કરવી પડે તેવી છે પણ ઓળખ્યા વિના સેવા કરે તે ભક્તિ ન કહે. તે ઉપર પ્રથમનું 37મું વચનામૃત વંચાવ્યું. વાત 194. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે ભગવાન તો ઘણાયને મળે છે પણ આવી ગમ્મત કોઈએ કરાવી નથી ને આ જોગ ઘણો દુર્લભ છે. ફરી ફરીને આવો જોગ નહીં બને કારણ કે હાલ સાક્ષાત ભગવાનનો જોગ છે ને હાલમાં ઘડી કે પળ જાય છે તે ઘણી દુર્લભ છે. માટે ભગવાન વિના બીજું રાખશે તેને અસદગતિ થશે. વાત 195. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે આ સાધુ અનાદિ મૂળ અક્ષર છે. તેનો દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એક સમજવું, ને આ તો અજન્મ છે, ગર્ભમાં આવ્યા જ નથી, ને તેમની રીત તો નટની માયાની પેઠે સમજવી, ને આ તો મહારાજના સંકલ્પે કરીને અહીં દેખાય છે, ને અક્ષરધામમાંથી પણ જે મુક્તને પોતાની કસર ટાળવા ભગવાન અહીં લાવ્યા હોય તેને તો ગર્ભવાસ ભોગવવો પડે છે, ને તેના ગુણને ભગવાન છુપાવી રાખે છે, ને દોષને આગળ જાણપણામાં રાખી કેવળ જીવ જેવો કરી નાખે છે અને કસર ટાળે છે, માટે એવા ભક્તની ને પ્રથમ લખ્યા એની રીત એક ન સમજ, અને જે ભક્તને ભગવાન કસર ટાળવા ભેગા લાવ્યા હોય તે ભક્તને તો ભગવાનના આશરાનું બળ સમજ.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 11. ખપ સહનશીલતા. અમદાવાદમાં શ્રીહરિ કહે, સહન કરવું એ અમારો મહા મોટો પરમધર્મ છે. સહન કરવું તેને અમે સિદ્ધિ ગણીએ છીએ. અમે ક્ષમારૂપી હથિયાર ધારણ કર્યું છે, તેનાથી અધર્મનો નાશ કરીશું. ગઢપુરમાં જીવા ખાચરને શ્રીહરિ કહે, અમે સમજૂને જ વઢીએ છીએ, બીજાને તો બોલાવતા પણ નથી. તોપનો મારો તો પથ્થરના કિલ્લા ઉપર હોય, પણ ઘાસની ગંજી ઉપર હોય નહીં. જૂનાગઢમાં દેવ દિવાળીનો ઉત્સવ કરી શ્રીહરિએ સંતના મંડળ વહેંચ્યા અને વાત કરતા કહ્યું, હે સંતો, અજ્ઞાની જન ઉપાધિ કરે તે બધી તમારે સહન કરવી. સમય એવો ક્રૂર આવ્યો છે, તેમાં તમારે ધીરજ ધરી રાખવી પડશે. તમે સહન શક્તિ કેળવો એ અમારી મરજી છે. તમારા પર અમારે અપાર હેત છે. તમે બધાએ જગતના ઉપકાર માટે દેહ ધર્યા છે, માટે ઉપાધિ સહન કરીને વિચારવું, તેમાં પીછેહઠ ન કરવી. સહન કરીને ઉપદેશ કરશો તો તમારો જશ અતિશય વધશે. કોઈ દ્વેષ કરે, ગાળ દે, બાંધી મૂકે કે માર મારે, પણ મનમાં મગન રહેશો તો હું તમારી સાથે છું એમ નિશ્ચય જાણજો. આપણે અધર્મનું ઉચ્છેદન કરી ધર્મનું સ્થાપન કરવું છે તો દુર્જનનું સહન કરજો. ક્ષમા કરવી એ ખૂણાનો ખેલ નથી, રણની બાજી છે. ગઢપુરમાં જીવેન્દ્રન રૂપના ભવનમાં શ્રીહરિ કહે, બલિરાજાનું રાજ ભગવાને છીનવી લીધું, પણ તેને આધીન થઈ ગયા. સુવર્ણને ભઠ્ઠીમાં તપાવે પછી જ તેનો રંગ આવે છે. ભક્તની કસોટી પણ ભગવાન કરે છે ત્યારે તેની પ્રીત પરખાય છે. દુનિયાદારીનું અભિમાન હોય તો તે તાપ ખમી શકતો નથી, ને તે વિના શાંતિ પણ પામતો નથી. ભગવાન અને ભગવાનના સંતની સેવામાં પોતાનું મોટું ભાગ્ય માને તેટલું તેને ફળ મળે છે, સુખ થાય છે. હરિજનને સંસારનું દુઃખ એ દુઃખ જ ન હોય, તેને તો સત્સંગ ન થાય તેટલું દુઃખ મનાય છે. ધમડકામાં રાયધણજી રૂપના ભવનમાં શ્રીહરિએ જમીને સંતોને પીરસ્યું, પછી સભામાં વાત કરતા કહ્યું, સુખ દુઃખમાં ધીરજ રાખે અને ભગવાનનો આશ્રય રાખે તેને કષ્ટ રહે નહીં. ધીરજ રાખનારનો અંતે જય થાય છે, ધીરજ ન રાખે તો અતિશય કષ્ટો સહન કરવા પડે. ધમડકામાં શ્રીહરિ કહે, અમે પ્રથમ વિચાર કર્યા વિના કંઈ પણ કામ કરતા નથી. જે કામનું ફળ અને પોતાની પહોંચ વિચારીને કામ કરે છે તે સુખી થાય છે, નહીં તો ન ટળે એવું દુઃખ તેને આવે છે. ઝીંઝાવદરમાં શ્રીહરિએ અલર્ક રાજાને વાત કરતા કહ્યું, મોક્ષનો ખપ હોય એવા સ્ત્રી પુરુષો તો લોભને ગણતા જ નથી, અને તન ધનને ધૂળ જેવા જાણે છે. જેને સત્યનો જ ખપ હોય છે તે સત્ય રાખવા માટે અગ્નિમાં પડીને દેહ ત્યાગ કરે છે, તેમ જેને ખપ હોય તેનાથી શું ન થાય. ખપમાં જેટલી ખોટ તેટલો દોષ ભાસે છે. ખપ વિના કોટી ઉપાયે મોક્ષ થાય નહીં.
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 23/2/1982 મંગલ પ્રવચન ઉકાઈ પરમ પૂજ્ય સ્વામીશ્રી.
સરસ વાત કરું છું, ધ્યાનથી સાંભળજો.
ગુણાદાન સ્વામી નારાયણ ભગત નામના એક બ્રાહ્મણ સેવકને પોતાની પાસે રાખ્યો હતો. પાર્ષદને દીક્ષા આપી દીધી હતી. ગુણાદાન સ્વામીને જમાડવાની સેવા એ કરતો હતો. સ્વામીએ કહ્યું હતું કે જયારે નવરો કરું ત્યારે રસોડામાં જતો રહ્યો. ગુણાદાન સ્વામીને કઈ પ્રસાદ મોકલવાનો સંકલ્પ ઉઠે ભગતજી મહારાજ આગા સ્વામી અદા, ત્યારે આ સેવક મારફત પ્રસાદ આપવા જાય. આ સેવક પ્રસાદ આપવા જાય, બ્રાહ્મણ હતો, કોઈ સાધુ ના પાડી શકે નહીં. જ્યાગા સ્વામી ખૂબ બીમાર પડ્યા. ગુણાદાન સ્વામીએ કહ્યું કે નાન ભગત, જ્યાગા સ્વામીની સેવામાં રહો, હું તમારો જેવો એક નાનકડો બ્રાહ્મણનો સેવક શોધી લઈશ. જ્યાગા સ્વામી અને ભગતજી માની સેવા કરી લેજો, ભગવદી પુરુષો છે, બંને મને રાજી કરવા માટે દેહને ગમતા નથી. જૂનાગઢની ધરતી પર જે કાંઈ થાય છે એમાં પડતા નથી. મારા તરફ નજર રાખીને જીવે છે, એ બંનેની સેવાનું ફળ સાક્ષાત મહારાજ રાજી થાય એવું મળશે. જાગા સ્વામીની ખૂબ ગરીબ પ્રકૃતિ હતી. જાગા સ્વામીને પગરે બાવવા, સાફ સુફી કરવી, જમાડવા, કરવા એ બધી સેવા નાનો ભગત કરતા હતા. સ્વામીજીએ બીજો એક બ્રાહ્મણનો છોકરો કેશવ ભગત, એ બી બ્રાહ્મણ હતો, પોતાની સેવામાં રાખતા. પણ વાત એમ કહેતા કે રાત્રે ટાઈમ મળે તો જાગા સ્વામી, ભગતજી મહારાજ, બાલમુકુંદ સ્વામી, સર્વનિવાસન સ્વામી, સંતોનો યોગ રાખવો, ગોષ્ઠી કરવી. બંને શ્રદ્ધાવાન હતા, બંને ખરેખર સ્વામીજીને રાજી કરવા માટે જ આવ્યા હતા. 10 વર્ષના વાના વૈયા બંનેને જાગા સ્વામીની રીત ખૂબ ગમતી હતી. ન ટોકવું, ન વળવું, શાંત પ્રકૃતિ, ધ્યાનનું અંગ, શાંખનો યોગ, શાંખનો વિચાર, દેહનું બહુ જતન નહીં. એવી જ રીત ભગતજી મહારાજની હતી, પણ દિલમાં થોડું બેસતું ઓછું. ભગતજી મહારાજ આપણને અનુપમ પ્રીતિથી ઉઠાવી લીધેલો. પ્રીતિનું સ્વરૂપ એટલે ભગતજી મહારાજ, મહિમાનું સ્વરૂપ એટલે ભગતજી મહારાજ, શાંતિનું સ્વરૂપ, વૈરાગ્યનું સ્વરૂપ, દેહના અનાદનનું સ્વરૂપ જાગા સ્વામી. બંને મૂર્તિ સિદ્ધ, બંને પ્રભુના સ્વામીના લાડેલા, બંનેમાં કોઈ ફેર નહોતો. 10 વર્ષના વાળા આવી ગયા. બંને પાર્ષદો ગુણાદાન સ્વામી પાસે આવ્યા, ખૂબ રડ્યા. બંને જણાએ સ્વામીજીને કહ્યું, સ્વામીજી, કામાધિક દોષની અતિ પ્રવૃત્તિને લઈને હવે અમે સંસાર તરફ જઈએ છીએ. ગુણાદાન સ્વામી સુન મારી ગયા, વિચારમાં પડી ગયા. મારા પાર્ષદો, જાગા સ્વામી ભગતજીની સેવા કરનાર, મારું ગમે, જાગા સ્વામીનું ગમે, બધાનું ગમે. ગુણાદાન સ્વામી મારા પ્રતિ કહ્યું કે સાંજે હું મળીશ, રાત્રે ભેગા થઈશું. નાન ભગતને બોલાયા. નાન ભગત, આટલી બધી અદભુત સેવા કરો છો છતાંય કોઈની માથાકૂટમાં પડતા નથી, છતાંય 10 વર્ષે સંસાર સાંભળ્યો સાંભળ્યો કેમ? નાન ભગતે તરત જ કહ્યું, સ્વામીજી હું બી વિચારમાં છું, ત્યાંની બધી સેવા કરી, જાગા સ્વામીની ખૂબ સેવા કરી, તમને રાજી કરવાની ભાવના એવી ને એવી છે, સંસારમાં તો જવું નથી છતાંય રહી શકાય એવું નથી. ગુનાદાન સાહેબ તરત પ્રશ્ન પૂછ્યો, જેવું જાગા સ્વામીનો સ્વભાવ પ્રકૃતિ ગમે, એવું ભગતજી મહારાજ નું ગમે, જ્ઞાન ભગત એકદમ બોલી ઉઠ્યા, સ્વામીજી તમે કહ્યું છે છતાં આજ્ઞા પડે નથી, જાગા સ્વામીની રીતિ રસમ ખૂબ ગમે, ભગતજી માની રીતિ રસમ કાંઈ ન ગમે. ભગતજી મહારાજ નો ઉતાવળો સ્વભાવ દેખાય, જાગા સ્વામી નો સ્થિર સ્વભાવ દેખાય, ભગતજી મહારાજ કોકને આગ્રહ કરીને જમાડે કરે મને ન ગમે, ભગતજી મહારાજ તમારી આજ્ઞામાં ખૂબ ટૂંક ટૂંક વર્તે અને બોલવા ચાલવાની રીતિ ન ગમે. ગુણાદાન સાહેબ કે બેટા અહીંયા વાત સાંભળ ફરી, બંને ભગવતી છે, બંનેનું ગમાડવું, ના ગમતું હોય તો પાઠ ના કરે. દરેકની રીત જુદી છે, કોઈ હેતના અંગવારો અનાદિ મહામુક્ત છે, કોઈ સાંખના અંગવારો, કોઈ વિશ્વાસના, સાંખ એટલે સમજણ, કોઈ દાસત્વ, દરેકના અંગ જુદા છે, દરેક આપણા કરતા ખૂબ મોટા છે, તારી
ફરજ છે. આત્મીય યુવા મહોત્સવની જય જય જય.